ఓంకారమిందుత్యం జయంతి యోగిన కామదమోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమోహాయ మంగళం కుంకుందారీంద్రమోసుమంగళనమాసమరిస్వాదాయ స్వానుభూత్యాచకాస్తి స్వభావాయ భావాయ సర్వభావాన్ని
ભગવાન કુમકુંદાચાર્ય રચિત સમયસાર નો સ્વાધ્યાય ચાલે છે, એમાં આપણે છઠ્ઠી ગાથા કરી રહ્યા છીએ. છઠ્ઠી ગાથા, નથી અપ્રમત કે પ્રમત, નથી જે એક જ્ઞાયક ભાવ છે એ રીતે શુદ્ધ કથાય, ને જે જ્ઞાત તે તો તે જ છે. મૂળ ગાથામાં એ વાત આવી કે આ ભગવાન આત્મા પ્રમત પણ નથી, અપ્રમત પણ નથી, એ શુદ્ધ છે. એ શુદ્ધ કથાય, ત્રીજું પદ જે લીધું એ રીતે શુદ્ધ કથાય, એટલે એ શુદ્ધ છે. અને એ જે જ્ઞાનમાં આવ્યો છે તે જ તે છે. નાયકપણે જે જણાયો છે તે જ તે છે, બીજો કોઈ નથી. એમાં ટીકામાં આપણે પહેલા પેરેગ્રાફમાં છેલ્લી લીટીમાં જે વાત આવી એનું પુનરાવર્તન કરીએ અને પછી આગળ વધીએ. અપ્રમત અને પ્રમતની વાત આપણે કરી. હવે જે વાત છે તે કે એ શુદ્ધ કથાય, એ રીતે શુદ્ધ કથાય, એ રીતે શુદ્ધ કહેવાય છે. કઈ રીતે શુદ્ધ કહેવાય છે? કે એ સમસ્ત અન્ન દ્રવ્યોના ભાવોથી ભિન્નપણે ઉપાસવામાં આવતો શુદ્ધ કહેવાય છે. પહેલા એ વાત તો આવી ગઈ કે પ્રમત પણ નથી અને અપ્રમત પણ નથી, તે જ સમસ્ત અન્ન દ્રવ્યોના ભાવોથી ભિન્નપણે ઉપાસવામાં આવતો શુદ્ધ કહેવાય છે. અહીંયા સમયસર ટીકામાં પહેલા પેરેગ્રાફમાં છેલ્લી લાઈન, તો એ શુદ્ધ કઈ રીતે કહેવાય છે એનો થોડોક વિસ્તાર આપણે લઈએ. ગુરુદેવે આ સંબંધી ઘણું સમજાવ્યું છે, પ્રવચન રત્નાકરમાં ઘણી સ્પષ્ટતા આપી છે. એમાંથી પણ આપણે વાત લઈએ કે જે જ્ઞાયક છે એ જ્ઞાયક શું છે? એ જાણનાર ભગવાન આત્મા એ જ્ઞાયક છે. એને અહીંયા જ્ઞાયક તરીકે લીધો છે. એને પેલા પરમ પારિણામિક ભાવ તરીકે એમ નથી લીધો, એને જ્ઞાયક તરીકે લઈ અને વાત કરવામાં આવી. છતાં પણ એ જ્ઞાયક છે તે છે શું? એ આગળ 11મી ગાથામાં એ આવશે કે જ્ઞાયક જે છે એને જ એ શુદ્ધ નય કહેવો છે, કે જેના આશ્રયે સમ્યક દર્શન થાય છે એ શુદ્ધ નય આદરણીય છે. હવે શુદ્ધ નયની વાત આપણે પછી પણ વધારે કરવાના છીએ, પણ ભાવાર્થ પછી પણ જેટલું શુદ્ધ નય વિશે અત્યારે સમજવાનું છે એટલું સમજી લઈએ કે આત્માનો આશ્રય કરવાથી, આત્માનું શરણું લેવાથી, આત્માનું શરણ લેવાથી જે શુદ્ધ પરિણમન થાય, એ વખતે જે પર્યાય થાય તે શુદ્ધ પર્યાય થાય, એટલે એને શુદ્ધ પરિણમન થયું એમ કહેવામાં આવે. એવું શુદ્ધ પરિણમન થયું, એ પરિણમન જે છે એને જો આપણે એક દ્રષ્ટિકોણથી જોઈએ તો એ પરિણમનને કેવું પરિણમન કહી શકાય? એ શુદ્ધ પરિણમન છે. તો એ શુદ્ધ પરિણમન એ શુદ્ધ નયનો વિષય થયું, અથવા તો એ શુદ્ધ નય થયો. એને જો દ્રષ્ટિકોણમાં લઈએ એ શુદ્ધ પરિણમનને, તો એ જ્ઞાનની અપેક્ષાએ આપણે એક નયથી કોઈ વાત કરતા હોઈએ ત્યારે એ શુદ્ધ પરિણમન જે છે એ જ્ઞાનનો કેવો અંશ કહેવાય? એ શુદ્ધ અંશ કહેવાય. ફરીથી ઘણાને આ બાબતમાં થોડી તકલીફ પડશે, જેમણે અભ્યાસ ઓછો કર્યો છે એમને તો આપણે એમને તકલીફ નહીં પડવા દઈએ પ્રભુ, આપણે વધારે ને વધારે સ્પષ્ટતાઓ કરીશું. જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળામાં આપણે નય વિશે ખૂબ અભ્યાસ કર્યો છે અને એ બધું સ્વાધ્યાય રૂપે આપણે રેકોર્ડ કરી અને ત્યાં તત્વધારા .com પર રાખ્યું છે, એટલે રિફર કરવા માટે આપને જરૂર પડે તો ત્યાંથી રિફર કરી લેજો. પણ નયે એનો વિચાર કરીએ તો નયે એટલે દ્રષ્ટિકોણ, નય એટલે દ્રષ્ટિકોણ. જ્ઞાન કરવા માટે કોઈ એક અપેક્ષાથી, એક દ્રષ્ટિકોણથી આપણે જ્યારે જ્ઞાન કરીએ ત્યારે એ જ્ઞાનનો અંશ કહેવાય, એને નય કહેવામાં આવે, એને નય કહેવામાં આવે. અહીંયા આપણે શુદ્ધ પરિણમનનું જ્ઞાન કરીએ. શુદ્ધ પરિણમન કોને કહેવાય એની પહેલા વાત કરી કે આત્માનો આશ્રય લઈને જે પરિણમન થાય એ શુદ્ધ પરિણમન. હવે એ શુદ્ધ પરિણમનનું જો આપણે જ્ઞાન કરીએ તો એ જ્ઞાન કરવાવાળો, શુદ્ધ પરિણમનનું જ્ઞાન કરવાવાળો જે અંશ થયો, જ્ઞાનનો અંશ, એ શુદ્ધ નય થયો. શુદ્ધ પરિણમન થયું એ શુદ્ધ પરિણમનનું જ્ઞાન કરવાવાળો જે જ્ઞાનનો અંશ જે છે એ કેવો નય કહેવાય? એ શુદ્ધ નય કહેવાય. બરાબર છે. તો આ શુદ્ધ નય થયો એને એ ખરેખર બીજી રીતે કહીએ તો કે શુદ્ધ પરિણમન થયું એટલે એ શુદ્ધ નય થયો, એને શુદ્ધ નય થયો એમ પણ કહેવામાં આવે શુદ્ધ પરિણમનને પણ. કેમ કે શુદ્ધ નય છે એ જ્ઞાન કરનાર અંશ છે, પેલું પરિણમન છે એ પણ શુદ્ધ છે, અને એનું જ્ઞાન કરનારો આ એ જ્ઞાનનો એક અંશ છે એટલે એ શુદ્ધ નય થયો. જ્ઞાનનો અંશ એ નય અને આ શુદ્ધ પરિણમનનું જ્ઞાન કરનારો શુદ્ધ નય છે. એટલે એ શુદ્ધ નયનો આશ્રય લઈને જે પર્યાય થઈ તે પર્યાયમાં શુદ્ધનું ભાન થયું. બીજી રીતે કહીએ તો શુદ્ધ પરિણમન થયું એટલે એને જ શુદ્ધ નય કહ્યો આપણે, અને એ શુદ્ધ નયનો આશ્રય લઈને જે પર્યાય થઈ તે પર્યાયમાં શુદ્ધનું ભાન થયું માટે તેને શુદ્ધ નય કહ્યો. શુદ્ધ નયનો આશ્રય લઈને કહ્યું એનો અર્થ શું થયો? કે ભગવાન આત્માનો આશ્રય લઈને, ભગવાન આત્મા છે તે શુદ્ધ નયનો વિષય છે, અને એને લઈને જે પરિણમન થયું તે શુદ્ધ પરિણમન થયું, અને એને જાણનારો અંશ જે છે તે શુદ્ધ નય છે. હવે એ જાણનારો અંશ જાણે છે શું? એ શુદ્ધને જાણે છે. એ જાણનારો અંશ, જ્ઞાનનો અંશ જે છે, નય છે, તે શું જાણે છે? એ શુદ્ધને જાણે છે, એટલે કે શુદ્ધનું એમાં ભાન થાય છે, એવો એ શુદ્ધ નય છે. પરિણમન તે શુદ્ધ નય. અહીંયા શું વાત કહેવી છે ગુરુદેવે? આ એક વાત મૂકી છે, બહુ સરસ વાત મૂકી છે. જેટલી સૂક્ષ્મતાથી મૂકી છે એટલી સૂક્ષ્મતાથી જ આપણે સમજીશું, સમજાશે, ચિંતા ના કરશો પ્રભુ, આ બરાબર સરસ રીતે સમજાશે. જે લોકો અભ્યાસી છે એમને પણ આજે અઘરું પડશે આટલું, પણ સમજાય એવું છે. પરિણમન તે શુદ્ધ નય. અહીંયા પ્રવચન રત્નાકર જેમની પાસે હોય એમને 107માં પાના ઉપર પહેલા પેરેગ્રાફ ખોલી અને વાંચવા માટે હું ભલામણ કરું છું કે પરિણમન તે શુદ્ધ નય. પરિણમનમાં જે ધ્રુવ લક્ષમાં આવ્યો, પરિણમન જે થયું, શુદ્ધ પરિણમન થયું, એમાં જ્ઞાન થયું, અને જ્ઞાનમાં શું દેખાયું? તો ધ્રુવ દેખાયો. શું લક્ષ શેનું કર્યું છે? ધ્રુવનું લક્ષ કર્યું છે. ધ્રુવ એટલે જે બદલાતું નથી તે, ધ્રુવ એટલે જે ત્યારે બદલાતું નથી તે, એ ધ્રુવ, એનું લક્ષ કર્યું. એ લક્ષમાં આવ્યો, એ ખ્યાલમાં આવ્યો, એ જણાયો, એનું જ્ઞાન થયું. એટલે પરિણમન તે શુદ્ધ નય. આપણે પહેલા વાત કરી એ પ્રમાણે કે શુદ્ધ નયનો આશ્રય લઈને જે પર્યાય થઈ, એટલે ભગવાન આત્માને આશ્રય કરીને જે પર્યાય થઈ તે પર્યાય જે છે તે શુદ્ધ નયનો વિષય છે, એટલે એમાં શુદ્ધનું ભાન થાય છે, એ શુદ્ધ નય છે. અને એ પરિણમન તે જ શુદ્ધ નય, શુદ્ધ પરિણમન તે જ શુદ્ધ નય. અને પરિણમનમાં પરિણમન થાય છે એ તો ધ્રુવ લક્ષમાં લેતા થયું છે, પરિણમન તો થઈ જ રહ્યું છે, પણ પરિણમન લક્ષમાં જે આવ્યું છે એમાં ધ્રુવ જણાયો છે, એટલે શુદ્ધ નયમાં ધ્રુવ એને જણાયો છે. એટલે અહીંયા પરિણમન તે શુદ્ધ નય અને પરિણમનમાં જે ધ્રુવ લક્ષમાં આવ્યો તેને પણ શુદ્ધ નય કહે છે. આ વાત અહીંયા ગુરુદેવે નવી વાત એક કરી છે, એટલે એના તરફ તમારું બધાનું લક્ષ ખેંચ્યું છે. હવે એ વાતને અત્યારે અહીંયા શુદ્ધ નયની વાત છે એને આટલે સુધી રાખીએ, એનો હજી વધારે વિસ્તાર આપણે ફરીથી કરવાના છીએ. પણ એક વાત છે કે કેવળ જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા શુદ્ધ, એ ભગવાન આત્મા કેવળ જ્ઞાન સ્વરૂપ છે, અને કેવળ જ્ઞાન જ્યારે પ્રગટે છે ત્યારે કેવળ જ્ઞાન એ પર્યાય છે, કેવળ જ્ઞાનની પર્યાય છે. એટલે જયારે પર્યાયને મુખ્ય કરીને વાત કરવાની હોય ત્યારે આપણે હંમેશા એમ કહીએ કે કેવળ જ્ઞાન એ પણ એક પર્યાય છે, અને દરેક સમયે સમયે એવી ને એવી પર્યાય થયા કરે છે. એટલે એ અપેક્ષાથી એને ઘણી વખત એને કેવળ જ્ઞાન છે એને જ ભગવાન આત્મા કહેવામાં આવ્યો, એને જ જ્ઞાન કહેવામાં આવે છે પર્યાય. છતાં પણ એવા કેવળ જ્ઞાન સ્વરૂપ હું છું, હું શુદ્ધ છું એવું જે આત્મદ્રવ્ય, એ આત્મદ્રવ્યનું પરિણમન અને એ પરિણમનને જાણનાર જે છે તે શુદ્ધ નહીં છે. એટલે પરિણમનને જ શુદ્ધ નહીં કહી દેવામાં આવે. પરિણમનને જાણનારો જ્ઞાનનો અંશ, પણ જ્ઞાન પણ આત્માનું જ છે, તો એ અંશ જે શુદ્ધ નહીં જે છે એ જ આત્માનું પરિણમન, શુદ્ધ પરિણમન. એટલે એનો અર્થ એમ થાય છે કે જે ત્રિકાળી વસ્તુ જે છે, ત્રણેય કાળ જે રહેવાવાળી વસ્તુ જે છે, તે જે જ્ઞાનમાં ખ્યાલમાં આવી તેને શુદ્ધ નહીં કહ્યું. ધ્રુવ ખ્યાલમાં જે આવ્યો એ નહીં છે એને શુદ્ધ નહીં કહ્યું. હવે આવો સાક્ષાત શુદ્ધ નહીં તો કેવળ જ્ઞાન થાય ત્યારે થાય, કેવળ જ્ઞાન થાય ત્યારે આવો સાક્ષાત શુદ્ધ નહીં થાય. કેવળ જ્ઞાન થતા ચૈતન્યનો આશ્રય સંપૂર્ણ પૂરો થઈ ગયો. કેવળ જ્ઞાન થાય એટલે ચૈતન્યનો આશ્રય પૂરેપૂરો થઈ ગયો, એટલે પોતે એ રૂપે પરિણમી ગયો. હવે બીજી કોઈ કોઈની અપેક્ષા કોઈ પ્રકારની રહેતી નથી, કેમ કે શુદ્ધ નય સ્વરૂપ ભગવાન આત્મા જે છે એને પૂર્ણપણે જ્ઞાન થયું છે. એટલે એ જેવું સ્વરૂપ જે છું એવા સ્વરૂપે થયો છે, તો એ શુદ્ધ પૂર્ણ શુદ્ધ સ્વરૂપે થઈ ગયો છે. કેવળ જ્ઞાનને બીજી રીતે આપણે જોઈએ તો એને એક પર્યાયની રીતે જો જોઈએ, પર્યાર્થિક નયની વાત કરતા હોય અને પર્યાયની વાત કરતા હોય તો જેમ સમ્યક દર્શનની એ પર્યાય છે એક સમયની છે, એ રીતે ક્યારેક આપણે એ રીતે લઈએ ત્યારે એમ પણ કહીએ છીએ કે કેવળ જ્ઞાન છે તે પર્યાય છે, અને પછી બીજા સમયે પણ એવી ને એવી પર્યાય, ત્રીજા સમયે પણ એવી ને એવી પર્યાય, ચોથા સમયે પણ એવી ને એવી પર્યાય, પણ છે તો પર્યાય. સિદ્ધની પર્યાય છે એને પણ આપણે પર્યાય કહીએ છીએ. હવે સિદ્ધ ભગવાન કાયમ એ જ રીતે રહેવાના છે, એ જ પર્યાય એક પછી એક એવી જ થવાની છે, છતાં એને પર્યાય તરીકે આપણે જોઈએ ત્યારે પર્યાય કહીએ છીએ. એટલે જ્યાં જેમ જે વાતને મુખ્ય કરીને કહેવામાં આવી હોય એ વાતને એ રીતે સમજવી, ગોટાળા કરવા નહીં. અહીંયા શુદ્ધ નયની વાત કરવી છે એટલે શુદ્ધ પરિણમન છે એને શુદ્ધ નય એમ વાત કરવી છે, એટલા માટે અહીંયા એ રીતે લેવામાં આવ્યું છે. એ શુદ્ધ નયનો વિષય ધ્રુવ છે અને ધ્રુવનું પરિણમન છે એ પણ શુદ્ધ છે, અને એ શુદ્ધ પરિણમન છે એને જ અહીંયા શુદ્ધ નય પણ કહ્યો છે. એટલે એ જે જણાય છે એ શુદ્ધ જ જાણવામાં આવે છે. આપણી મૂળ વાત ઉપર આવીએ તો અહીંયા એ વાત ચાલી રહી છે કે એ સમસ્ત અન્ય દ્રવ્યોના ભાવોથી ભિન્નપણે ઉપાસવામાં આવતો શુદ્ધ કહેવાય છે. અહીંયા માત્ર શુદ્ધ શબ્દ મૂક્યો છે ને, એટલે એમાં એ શુદ્ધમાં એ બંને આવી જાય છે, શુદ્ધ પરિણમન જે છે એ અને એ શુદ્ધનું જ્ઞાન કરનારો જે નય છે એ પણ, એટલે એને શુદ્ધ કહેવાય છે. એટલે ગુરુદેવે થોડું વધારે એમાં અહીંયા સ્પષ્ટીકરણ કર્યું છે. હવે આગળ વાત લઈએ એના પછીનો પેરેગ્રાફ, ત્યાંથી આપણે આજનો સ્વાધ્યાય શરૂ કરવાનો છે, તો એ લઈએ બીજો પેરેગ્રાફ. સમયસાર પાના નંબર 50 ઉપર, કોમ્પ્યુટરમાં ગોટુ પેજ નંબર 50 ઉપર, અને પુસ્તકમાં પાના નંબર 16 ઉપર બીજો પેરેગ્રાફ. વળી દાહ્યના એટલે જે બળવા યોગ્ય પદાર્થ હોય, લાકડું હોય કે છાણા હોય ગમે તે હોય, એ બળવા યોગ્ય પદાર્થના આકારે થવાથી અગ્નિને દહન કહેવાય છે, તો પણ દાહ્યકૃત અશુદ્ધતા તેને નથી. શું અહીંયા દ્રષ્ટાંત લેવું છે કે બળવા લાયક જે લાકડાનો ટુકડો છે એ ગમે તે આકારનો હોય, અને એ જ્યારે બળે છે એ વખતે અગ્નિ જે એમાં રહ્યો છે, તો એ અગ્નિને શું કહેવાય અને એ અગ્નિનો આકાર કેવો કહેવાય. લાકડું જે બળી રહ્યું છે એનું દ્રષ્ટાંત લીધું છે, એ બળવા યોગ્ય પદાર્થ લાકડાનો ટુકડો લઈએ આપણે, તો એ લાકડાનો ટુકડો છે એની અંદર અગ્નિ છે, બરાબર. એ અગ્નિનો આકાર એ વખતે કેવો કહેવાય? તો કે લાકડાનો જેવો આકાર છે એવો આકાર અગ્નિનો કહેવાય. એટલે અહીંયા કહે છે કે દાહ્યના બળવા યોગ્ય પદાર્થના આકારે થવાથી અગ્નિને દહન કહેવાય છે, તો પણ દાહ્યકૃત અશુદ્ધતા તેને નથી. એટલે કહેવું શું છે કે એ આકાર જે છે એ લાકડાનો છે, અને એવો આકાર લાકડાનો એ લાકડાનો હોવા છતાં આપણે અગ્નિને એ આકારે થઈ એમ કહીએ છીએ, અગ્નિને એ લાકડાને આકારે થઈ એમ કહીએ છીએ, તે છતાં પણ અગ્નિનો એ આકાર એ લાકડાના કારણે થયો નથી. ફરીથી આપણને એમ કહેવામાં આવે કે અત્યારે અગ્નિનો આકાર કેવો છે, તો જે પદાર્થ બળી રહ્યો છે, જે પદાર્થને અગ્નિ બાળી રહી છે, એ પદાર્થના આકારે અગ્નિ થઈ છે એમ આપણે કહીએ છીએ. છતાં પણ એ પદાર્થના આકારે થઈ છે એમ છતાં પણ એ થવાનું કારણ એ પદાર્થનો આકાર નથી. અઘરું પડશે જરા, ફરીથી એ જ બેસાડવાનું છે પ્રભુ. આ જ વાત છે, સમજવાની વાત આ છે. શું છે? અગ્નિ લાકડાને બાળે છે અને લાકડાનો કટકો ચોરસ છે, તો ચોરસ આકાર લાકડાનો છે. ત્યારે આપણે જાણીએ કે અગ્નિ એનામાં ફેલાઈ ગઈ છે, તો અગ્નિ કેવા આકારે થઈ છે? તો કે લાકડાનો ચોરસ આકાર છે, તો ચોરસ આકાર જે લાકડાનો આકાર છે એ આકારે થઈ. કેમ એ આકારે થઈ? તો કે લાકડાને બાળે છે, તો લાકડામાં ગઈ છે, તો લાકડાને આકારે થઈ. સીધી વાત છે, બરાબર છે? લાકડાને બાળે છે, લાકડામાં ગઈ છે અગ્નિ, તો અગ્નિ લાકડાને આકારે થઈ. પણ અહીંયા એમ કહે છે કે એમ થવામાં પણ એ લાકડાનો આકાર છે માટે અગ્નિ એ લાકડાને આકારે થઈ છે એમ નથી, એમ નથી. એટલે કે અહીંયા શબ્દ જે વાપર્યા છે એ શું વાપર્યા છે? કે તો પણ દાહ્યકૃત જે બળવા યોગ્ય પદાર્થ એ દાહ્યકૃત અશુદ્ધતા એટલે આકાર, આકારરૂપ અશુદ્ધતા તેને નથી, એ પોતે સ્વયં એ આકારે થઈ છે. અગ્નિ પોતે સ્વયં એ આકારે થયો છે, લાકડાનો આકાર તો એને માટે એક નિમિત્ત કારણ છે. બીજી રીતે કહીએ તો આમ સમજમાં આવશે. અગ્નિનો આકાર લાકડાને આકારે જ્યારે થયો છે ત્યારે પણ એ લાકડાનો આકાર એવો છે માટે અગ્નિનો આકાર એમ થયો છે એમ નહીં. એ લાકડો બળી રહ્યું છે એ વખતે એ નિમિત્ત કારણ છે, અગ્નિ જે છે એ સ્વયં પોતે પોતાના કારણે એ આકાર રૂપે થઈ છે. દાહ્યકૃત અશુદ્ધતા તેને નથી, એ જે બળનાર પદાર્થ છે એની કોઈ વસ્તુ અગ્નિમાં આવતી નથી, એનો આકાર પણ નથી આવતો, કે બીજું જે કંઈ એનામાં પડ્યું છે એ કંઈ અગ્નિમાં પ્રવેશતું નથી. એનો જે આકાર થયો અગ્નિનો એ સ્વયં એના પોતાના કારણે પોતાની યોગ્યતાથી એ થયો છે, એમાં નિમિત્ત તરીકે દાહ્યકૃત બળવા યોગ્ય પદાર્થ જે છે એ દાહ્ય જે છે એ લેવામાં આવે. એટલે અહીંયા કહે છે કે દાહ્યના બળવા યોગ્ય પદાર્થના આકારે થવાથી અગ્નિને દહન કહેવાય છે, તો પણ દાહ્યકૃત અશુદ્ધતા તેને નથી, તેવી રીતે જ્ઞેય આકાર થવાથી તે ભાવ ને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે, તો પણ જ્ઞેયકૃત અશુદ્ધતા તેને નથી. હવે આ સિદ્ધાંતની વાતને સમજીએ દ્રષ્ટાંત ઉપરથી, કે જ્ઞેય આકાર થવાથી, જ્ઞેય આકાર કઈ રીતે થવાય છે? કે જ્યારે જ્ઞેયને જાણવામાં આવે ત્યારે એને જ્ઞેય આકાર જ્ઞાન થયું એમ આપણે કહીએ છીએ. જે સામે જ્ઞેય છે, જે સામે જ્ઞેય છે એને જ્ઞાન જાણે ત્યારે એ જ્ઞાનને આપણે જ્ઞેય આકાર થયું એમ કહીએ છીએ. ફરી પાછો આપણે અરીસાને યાદ કરીએ એટલે જ્ઞાનની આખી વાત યાદ આવી જાય. પ્રવચન સારમાંથી આપણે શીખ્યા છીએ, અરીસો છે, અરીસાની સામે બિંબ છે, એ બિંબના પ્રતિબિંબ અરીસામાં પડે છે. અરીસો જે છે તે એ જ્ઞાનની જગ્યાએ છે, પેલા બિંબ જે છે તે એનું જ્ઞેય છે, અને એના પ્રતિબિંબ જે છે તે એમાં દેખાય છે. તો બહાર જે બિંબ છે એ બિંબ ગમે તેવા ગંદા હોય, ગમે તેવી ગંધ મારતા હોય, કે ગમે તેવી સુવાસ ફેલાવતા હોય, કે ગમે તેવા ચીકણા હોય, તો એમાંની કોઈ ગંદકી ચીકાશ કે એ અરીસામાં જાય છે? નથી જતી. એનું પ્રતિબિંબ એવું દેખાય, જેવું સામે બિંબ છે એવું જ પ્રતિબિંબ અરીસામાં પડે. પણ સામે જો બરફ છે તો એ બરફની ઠંડક કઈ અરીસામાં જાય છે? સામે પાણી પડ્યું છે તો પાણીની ભીનાશ કઈ અરીસામાં જાય છે? સરોવર છે એનું પ્રતિબિંબ અરીસામાં પડે તો એની અંદર અરીસામાં કંઈ ભીનું થાય છે? નથી થતું. કેમ કે પેલા બિંબ છે અને અરીસામાં જે ઝળકે છે એ પ્રતિબિંબ છે. પ્રતિબિંબ જે છે એ કંઈ એમાં મૂળ પદાર્થને લાવી દેતા નથી. પ્રતિબિંબ પડે છે પણ એ પ્રતિબિંબમાં કંઈ મૂળ વસ્તુ અંદર આવી જતી નથી અરીસામાં. એ પ્રતિબિંબ છે. એટલે સામે સરોવર છે, પાણી પડે છે, ધોધ પડે છે, તો એ ધોધની વિનાશ કંઈ અરીસામાં જતી નથી, માત્ર એના પ્રતિબિંબ દેખાય છે. એટલે જે જે જ્ઞેય છે એ ગમે તે જ્ઞેય હોય, એ સામે કાગડો હોય તો કાગડો, અને વિષ્ઠા ત્યાં એની પડી હોય તો વિષ્ઠા, પણ એ બધું ગમે તે ગંદકી પડી હોય તો ગંદકી, અને સામે ફૂલ હોય તો ફૂલ, અને સુગંધ આવતી હોય તો સુગંધ, અને ગુલાબજાંબુ હોય તો ગુલાબજાંબુ, જે કંઈ છે તે બધું એ બિંબ રૂપે છે. એ બિંબની કોઈ વસ્તુ અરીસામાં પ્રવેશતી નથી. આ વાતને આપણે સમજીએ છીએ, બરાબર સારી રીતે સમજીએ છીએ. હવે અરીસાના સ્થાને આપણે જ્ઞાનને મૂકીએ એટલે શું થાય કે પેલા સામે જે બિંબ હતા એ બિંબ જે છે એ જ્ઞેય છે. જેને આપણે જેનું જ્ઞાન કરીએ એને આપણે જ્ઞેય કહીએ. એટલે બિંબ છે એ જ્ઞેય છે, અને એનું જ્ઞાન કરવા વાળો ભગવાન આત્મા, એ જ્ઞાન કરવા વાળો એ જ્ઞાન કરે ત્યારે એનું એના જ્ઞેય આકારે થયો એમ કહેવામાં આવે. કેમ કે જેવો જ્ઞેય છે એવું જ એને અંદર પ્રતિબિંબિત થાય છે. અરીસામાં જેમ જેવું હતું એવું જ દેખાતું હતું, એ જ રીતે અહીંયા પણ જ્ઞેય જેવું છે એવું જ જ્ઞેય એમાં પ્રતિબિંબિત થાય છે. એટલે જ્ઞેય આકારે જ્ઞાન થયું. છતાં પણ જ્ઞાન જ્ઞેય આકારે થાય તે છતાં પણ એ જ્ઞાનની અંદર જે જ્ઞેયો છે એ જ્ઞેયોની અશુદ્ધિ આવતી નથી. અરીસામાં જેમ સામે રહેલા બિંબો જે છે એની અશુદ્ધતા કે વિનાશ કે કંઈ પણ આવતું નથી, એ જ રીતે અહીંયા જ્ઞાનની અંદર જે જ્ઞેયો છે એ જ્ઞેય આકારે અરીસો જ્ઞેય આકારે જ્ઞાન થાય છે અરીસાની જેમ. ત્યારે પણ એ જ્ઞેય આકારે થવા છતાં એ જ્ઞેયની કોઈ અશુદ્ધિ એ જ્ઞાનમાં આવતી નથી. જ્ઞાન કરે છે પણ જ્ઞેયની અશુદ્ધિને ગ્રહણ નથી કરી લેતો. એ જ્ઞેય આકાર થયો એટલે જેવું છે તેવું જ અહીંયા પ્રતિબિંબ પડ્યું, એવું જ્ઞાન થયું. જ્યાં જ્ઞેય જેવું છે એવું જ જ્ઞાન થાય છે, એટલે એટલા માટે એવું જ્ઞાન કરે છે ત્યારે એને જ્ઞાયક કહેવામાં આવે છે. જ્ઞેય છે એવું જ જ્ઞાન કરે છે ત્યારે એ જ્ઞાયક કહેવાય છે. એટલે જ્ઞેય આકાર થવાથી તે ભાવ, કેવો ભાવ કે જેના દ્વારા એને આપણે જ્ઞાયકપણું કહીએ, એ ભાવ કોનો છે? એ આત્માનો ભાવ છે. એટલે એટલા માટે એને જ્ઞાયક કહ્યો. તો જ્ઞેય આકાર થવાથી તે ભાવ ને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે. અહીંયા આપણી મૂળ વાત ઉપર આવીએ. શું કહે છે કે તેવી રીતે જ્ઞેય આકાર થવાથી તે ભાવ, એટલે જ્ઞાન કરવાનો ભાવ, એ જ્ઞાન કરવામાં એ જ્ઞેય આકારે થયો એટલે એને જ્ઞાયકપણું થયું. એટલે કહે છે કે જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે, તો પણ જ્ઞેયકૃત અશુદ્ધતા તેને નથી. જ્ઞેયમાં જે અશુદ્ધતા છે, જ્ઞેય દ્વારા કરવામાં આવતી અશુદ્ધતા, એ કંઈ જ્ઞાયકમાં નથી. હવે અત્યારે જો વિચાર કરીએ આ જગ્યાએ તો પણ આપણને ખ્યાલ આવશે કે પહેલા જે વાત કરવામાં આવી કે શુભ અને અશુભ ભાવે જ્યારે આત્મા થાય તો પણ એ શુભ અને અશુભ ભાવ રાગ અને દ્વેષના ભાવે આત્મા થયો હોય ત્યારે પણ એ રાગ અને દ્વેષનું જ્ઞાન કરનારો જ્ઞાતા જ છે, એની અશુદ્ધિ એનામાં પ્રવેશતી નથી. એ વાત અહીંયા મૂર્ત લેવી છે એટલે એને અહીંયા દર્શાવી છે. તો કહે છે કે એ જ્ઞેય આકાર થવાથી તે ભાવ અને જ્ઞાયક પણ પ્રસિદ્ધ છે તો પણ એ જ્ઞેયકૃત અશુદ્ધતા તેને નથી, કારણ કે જ્ઞેય આકાર અવસ્થામાં જ્ઞાયકપણે જે જણાયો તે સ્વરૂપ પ્રકાશનની એટલે સ્વરૂપને જાણવાની અવસ્થામાં પણ સ્વરૂપ પોતાના રૂપને સ્વરૂપને જાણવાની અવસ્થામાં પણ એ શું છે તો કે દીવાની જેમ કરતા કર્મોનું અનન્યપણું હોવાથી જ્ઞાયક જ છે. દીવાની જેમ આપણે એ દ્રષ્ટાંતને આપણે પછી લઈએ, પહેલા આ વાતને પૂરી કરીએ કે એ જ્ઞેય આકાર અવસ્થામાં જ્ઞાયકપણે જે જણાયો તે સ્વરૂપ પ્રકાશનની સ્વરૂપને જાણવાની અવસ્થામાં પણ એ જ્ઞાયક જ છે, એ જ્ઞાયક જ છે, બીજું કંઈ નથી. પોતે જાણનારો છે માટે એ કરતા કહેવાય, અને પોતાને જાણ્યો સ્વરૂપને જાણવાની અવસ્થામાં એટલે પોતાને જાણે છે એટલે પોતે જ એનું કર્મ. જાણનાર પણ પોતે અને જેને જાણે છે એ પણ પોતે, એટલે કર્તા અને કર્મ બંને એક જ છે. દીપકમાં એવી રીતે જ છે. દીપકમાં શું છે? જાણનાર અને જેને જાણે છે તે, એટલે જાણનારો કર્તા અને જેને જાણે છે તે તેનું કર્મ, એ બંને પોતે જ છે એટલે કર્તા અને કર્મનું જુદાપણું નથી, અન્યપણું નથી એટલે અનન્યપણું છે. જો અનન્યપણું છે, અહીંયા કહ્યું ને અનન્યપણું હોવાથી, એટલે અનન્યપણું હોવું એટલે અન્યપણું ન હોવું એટલે જુદાપણું નથી, કર્તા કર્મનું અનન્યપણું છે. તો દીપકમાં કેવી રીતે છે? તો કે દીપક ઘટ પદાર્થને પ્રકાશિત કરવાની અવસ્થામાં બીજા પદાર્થોને પ્રકાશિત કરે છે ત્યારે પણ એ તો દીપક છે, અને પોતાને પોતાની જ્યોતરૂપ શિખાને પ્રકાશવાની અવસ્થામાં પણ દીપક જ છે, અન્ય કાંઈ નથી તેમ જ્ઞાયકનું સમજવું. એ બંને સમયે એ બીજાને પ્રકાશે છે પદાર્થોને દીપક, ત્યારે પણ એ દીપક જ છે, અને પોતાની જ્યોતિ એની જ્યોત જે છે એ પ્રકાશ છે અને જ્યોત દ્વારા એ ખ્યાલમાં આવે છે ત્યારે પણ એ દીપક જ છે. દીપકની જ્યોત જોઈએ ત્યારે પણ એ દીપક છે, એનો પ્રકાશ બીજાની પર ફેલાય છે ત્યારે દીપક જ રહે છે. એ અહીંયા ઉદાહરણ લીધું, પણ મૂળ વાત સમજાવવું શું છે કે એ સ્વને પ્રકાશે છે, સ્વનું જ્ઞાન કરે છે ત્યારે પણ એ જ્ઞાયક જ છે, સ્વનું જ્ઞાન કરે છે ત્યારે પણ એ જ્ઞાયક જ છે. એવો ને એવો જ શુદ્ધ જ્ઞાયક જેવો છે તેવો ને તેવો જ છે, અને એ બીજાનું જ્ઞાન કરે છે એટલે બીજા અન્ય જ્ઞેયોના આકારે થાય છે ત્યારે તે અવસ્થામાં પણ એવો ને એવો જ એક જ્ઞાયક રહે છે. કેમ કે એમાં પેલી જ્ઞેયની અશુદ્ધિ પ્રવેશતી નથી. સમજાવવું એ છે, એ જ્ઞાયક ભગવાન આત્મા એવોનો એવો શુદ્ધ જ છે, એની અંદર કોઈ પણ રીતે અશુદ્ધિ પ્રવેશતી નથી. એ સ્વને જાણે કે પરને જાણે છે ત્યારે પણ એ તો જ્ઞાયક જ છે, એ બીજું કંઈ નથી. એ જ્ઞાયક જ છે, બીજું કંઈ નથી. એ વાત ઉપર આપણે જવાનું છે. અહીંયા મૂળ ગાથામાં એ વાત લેવામાં આવી છે કે તે જ છે, તે તો તે જ છે, બીજો કોઈ નથી. જ્ઞાયકપણે જણાયો, જ્ઞાયકપણે શા માટે જણાયો? કે જ્ઞાન કરે છે, જ્ઞેય આકારે થાય છે, જ્ઞેયોને જાણે છે માટે એ આપણને જ્ઞાયકપણે જણાયો. એ પોતે તે જ છે, સ્વને જાણે છે ત્યારે પણ એ પોતે જ્ઞાયક જ છે, બીજું કંઈ નથી. એ પર કે સ્વને બંનેને જાણતી વખતે એ જ્ઞાયક જ છે. અને વધારે તો આગળ એ વાત લાવેલ એવી છે આપણે કે એ જ્ઞાયક છે, એ જ્યારે પરને જાણે છે ત્યારે પણ એ પોતે પોતાને જ જાણે છે, બીજાને નથી જાણતો. હવે એ વાત ઉપર આપણે આવીએ. ભાવાર્થ ઉપર જતા પહેલા એ વાતને સમજવાની છે. એ પરને જ્યારે જાણે છે ત્યારે પણ એ ખરેખર તો એ પોતાના જ જ્ઞાનને જાણવા વાળો છે, પોતાને જ જાણે છે. જો આ વાત બેસી જશે તો સમ્યક દર્શન કરવું બહુ સહેલું છે. પ્રભુ આપણે એના ઉપર હવે આવીએ. આપણે પ્રવચન રત્નાકરનો આધાર અહીંયા લઈએ છીએ. જેમની પાસે પ્રવચન રત્નાકર હોય તે ખોલે અને એમાં પ્રવચન રત્નાકરમાં કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 107, ગો ટુ પેજ નંબર 107 અને પુસ્તક પ્રવચન રત્નાકરની અંદર પાનું છે 96, બરાબર છે, પાનું છે 96. તો અહીંયા હવે આપણે એ વાતને સ્પષ્ટ કરીએ. બહુ સરસ વાત સમજાવી છે ગુરુદેવે, એટલે હવે આ વાતને આપણે લઈએ છીએ. અહીંયા શું કહે છે હવે કે ગુરુદેવ અહીંયા કહે છે કે હવે ચોથું પદ છે જે આપણે લીધું દાહ્યનું, એ કે અણાદો જો સો દુ સો ચેવ, એટલે કે દાહ્ય એટલે બળવા યોગ્ય પદાર્થના આકારે થવાથી અગ્નિને દહન કહેવાય છે, જે આપણે હમણાં વાત કરી તે. હવે એની સ્પષ્ટતા ગુરુદેવે જે રીતે કરી છે એ જ રીતે આપણે લઈએ છીએ. એમાં એ વાત આવી કે છાણા લાકડા વગેરે દાહ્ય કહેવાય, એ બળવા યોગ્ય પદાર્થ કહેવાય. અગ્નિ જ્યારે બળે ત્યારે અગ્નિ તેના આકારે થાય છે, તેથી અગ્નિને દહન કહેવાય છે. આ તો સીધી વાત સરળ થઈ. તો પણ દાહ્યકૃત અશુદ્ધતા તેને નથી. આટલી વાત આપણે સમજ્યા, એ વધારે સમજીએ કે બળવા યોગ્ય પદાર્થના આકારે અગ્નિ થયો, લાકડું બળવા યોગ્ય પદાર્થ એના આકારે અગ્નિ થયો, એ પોતે પોતાના પરિણમનની લાયકાતથી થયો છે. કોના આકારે થયો? બળવા યોગ્ય પદાર્થના આકારે જ્યારે અગ્નિ થયો ત્યારે એ પોતે પોતાના પરિણમનની લાયકાતથી થયો છે. અગ્નિનું પરિણમન છે, અગ્નિના પરિણમનમાં એવી લાયકાત છે, યોગ્યતા છે કે એ પેલા પદાર્થના આકારે થઈ શકે. તેના આકારે પરિણમ્યો માટે અગ્નિ પરાધીન છે એમ નથી. જો ગુરુદેવે આ વાક્ય મૂક્યું છે સમજવા જેવું છે. એમ નથી કે લાકડાનો એ આકાર હતો માટે અગ્નિએ ફરજિયાત એના આકારે થવું પડે. અગ્નિ એ લાકડાના લાકડાને પરાધીન છે કે લાકડાના આકારને આધીન છે એમ નથી. લાકડાના આકારને અગ્નિ કંઈ આધીન નથી. અગ્નિને લાકડાના આકારે ન થવું હોય તો ન થાય એમ કહેવાનો આશય છે અહીંયા. તો અગ્નિ પોતે જ જાતે જ એ પોતાનું પરિણમન પોતાની યોગ્યતાથી લાયકાતથી એ લાકડાને આકારે કરે છે. એટલે અહીંયા એમ કહ્યું કે એ લાકડાના આકારે એ પરિણમ્યો માટે એ અગ્નિ કંઈ પરાધીન છે એમ તમે નહીં માનતા. છાણાના આકારે કે લાકડાના આકારે અગ્નિ પરિણમ્યો તેથી તેને અશુદ્ધતા નથી. સ્વયં અગ્નિ તેવા આકાર રૂપે પરિણમ્યો છે. અહીંયા અશુદ્ધતા કઈ લેવાની? આકાર રૂપ થયો એ અશુદ્ધતા. અશુદ્ધતાનો અર્થ છે કે જે પેલામાં હતું એ અહીંયા આવ્યું. આકાર પેલાનો, છાણાનો અને અથવા લાકડાનો, અને એ આકાર અગ્નિમાં દેખાયો એટલે એ અશુદ્ધતા આવી. તો કે ના, એમ નથી. છાણાને આકારે અગ્નિ પરિણમ્યો તેથી તેને અશુદ્ધતા નથી. સ્વયં અગ્નિ તેવા આકાર રૂપે પરિણમ્યો છે. એટલે દાહ્યના આકાર એટલે બળવા યોગ્ય પદાર્થ છે એના આકારે પરિણમતો અગ્નિ એ દાહ્યના કારણે નહીં, એ પદાર્થના કારણે નથી, પણ સ્વયં પોતાના કારણે તેવા આકારે પરિણમે છે. આ દ્રષ્ટાંત થયું. હવે જે સિદ્ધાંત છે એ આપણે સમજીએ. જ્ઞેય આકાર થવાથી, જ્ઞેય આકાર થવાથી તે ભાવને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે. જેવો રાગ હોય, પુણ્ય પાપના ભાવ હોય, તેને તે સ્વરૂપે જ જ્ઞાન જાણે. પહેલી વાત શું મૂકી? જ્ઞેય આકાર થવાથી તે ભાવ એટલે જ્ઞાન કરવાનો ભાવ, બરાબર, એને જ્ઞાયકપણું કહેવામાં આવે છે. જેવો રાગ હોય કે દ્વેષ હોય, જે કંઈ હોય તે, એટલે પુણ્ય કે પાપનો ભાવ હોય, તેને એ જેવો છે તેવો જ, શુભ ભાવ છે તો શુભ તરીકે, અશુભ છે તો અશુભ તરીકે, એવી જ રૂપે રીતે જેવા સ્વરૂપે જે છે રાગ કે દ્વેષ, તેવા જ સ્વરૂપે એને જ્ઞાન જાણે છે. પુણ્ય અને પાપના ભાવ હોય તેને તે જ સ્વરૂપે જ્ઞાન જાણે. શરીર, મન, વાણી, રાગ આદિ જ્ઞાનમાં જણાય તે કાળે જ્ઞાન જ્ઞેય આકારે પરિણમે છે. જ્યારે જ્ઞાન જાણે ત્યારે એમ કહેવાય કે જ્ઞાન જ્ઞેય આકારે પરિણમ્યું. એ શરીરને જાણે છે તો શરીર એનું જ્ઞેય, એ વાણીને જાણે તો વાણી એનું જ્ઞેય, એ રાગને જાણે તો રાગ એનું જ્ઞેય. એ જેને જાણે છે તે એનું જ્ઞેય થયું. જેનું એ જ્ઞાન કરે એ એનું જ્ઞેય કહેવાય. એટલે એનું જેવું છે તેવું જ એ જ્ઞાન કરે એટલે એ જ્ઞેય આકારે થયો અથવા તો જ્ઞેય આકારે પરિણમે છે. એટલે એમ કહ્યું કે જ્યારે એ શરીર, મન, વાણી, રાગ આદિ એ બધા એને જ્ઞાનમાં જણાય તે કાળે એ જ્ઞાન જ્ઞેય આકારે પરિણમે છે. છતાં પણ એ જ્ઞેયના જ્ઞેય આકાર થાય છે એવી પરાધીનતા નથી. અહીંયા એમ કહેવું છે કે છતાં પણ એ જ્ઞાન જે છે તે જ્ઞેય આકાર થયું છે, છતાં પણ એ જ્ઞેયના જે કંઈ અશુદ્ધિ, જ્ઞેયોના જે આકારો જે છે એને કારણે એ જ્ઞેય આકારે થયું છે એમ નથી. જ્ઞેય છે એ સામે એવું છે માટે કંઈ જ્ઞાન એમ થયું છે એમ નથી. જ્ઞાન પોતે પોતાની રીતે સ્વતંત્રપણે પરિણમે છે. જ્ઞાન પોતે પોતાની રીતે સ્વતંત્રપણે પરિણમે છે. એ જ્ઞેય છે એ તો નિમિત્ત માત્ર છે. થોડુંક અઘરું પડશે જરા, પણ અભ્યાસ છે એમને તો બહુ તરત પકડાઈ જશે શું અહીંયા કહેવું છે. આ સાહેબ કે જ્યારે જ્ઞાનમાં જ્ઞેયો ઝળકે છે ત્યારે એ જ્ઞેયો ગમે તેવા છે. એ ગમે તેવા જ્ઞેયો છે તો એને જેમ છે તેમ એ જાણે છે. તો કંઈ એ જ્ઞેયો એવા છે માટે કંઈ જ્ઞાન જાણે છે એને એમ નથી. પણ જ્ઞાન પોતે સ્વયં સ્વતંત્રપણે પોતાની યોગ્યતાને કારણે એને એમ જાણે છે. એનું પરિણમન સ્વતંત્ર છે. જ્ઞેયો તેમાં નિમિત્ત માત્ર છે. જ્ઞેયો જેવા છે તેવા જ જ્ઞેયોને એ જ રીતે જાણે છે. જેમ જ્ઞેય છે, કાળું જ્ઞેય છે તો કાળું જાણે છે, સફેદ જ્ઞેય છે તો સફેદ જાણે છે, મોટું છે તો મોટું જાણે છે, નાનું છે તો નાનું જાણે છે. તે છતાંય એટલે એ રીતે જાણે છે એટલે એ જ્ઞેય આકારે પરિણમે છે એવું આપણને લાગે છે. છતાં પણ જેમ પેલા અગ્નિની વાત કરવામાં આવી એ રીતે કે અગ્નિ એ પેલાને બાળે છે એ વખતે એના આકારે થયેલો આપણને લાગે છે, છતાં પણ એ આકાર એ થવાનું કારણ એ લાકડાનો આકાર કે છાણાનો આકાર નથી, પણ એ તો અગ્નિની એવી યોગ્યતા છે. એવી જ રીતે અહીંયા જ્ઞાન જે છે એ જ્ઞેય આકારે થયું છે ત્યારે પણ એ જ્ઞાનની એવી યોગ્યતા છે, જ્ઞાનની એવી યોગ્યતા છે એટલે એ સામે જે જ્ઞેયો છે એના આકારે થયું છે. અગ્નિમાં આપણે કહ્યું ને કે અગ્નિ એ લાકડાને આકારે થઈ છે તો એ અગ્નિની પોતાની એવી યોગ્યતા છે. એમ નથી કે એ લાકડાને કારણે થઈ છે, લાકડાને આધીન થઈને થયું એનો આકાર એમ થયો છે એમ નથી. એ આપણે દ્રષ્ટાંતમાં સમજ્યા. હવે એ જ વાત અહીંયા જ્ઞાન માટે સમજવાની છે કે એ જ રીતે જ્ઞાન પણ પેલા જ્ઞેયોને કંઈ પરાધીન નથી. જ્ઞેયોને જ્ઞાન પરાધીન થયું નથી એટલે જ્ઞેયોને આધીન થયું નથી. જ્ઞેયોને આધીન થઈને જ્ઞેયો જેવા છે તેવું જાણે છે એમ નથી. જ્ઞાન સ્વયં પોતે પરિણમે છે અને એની જ્ઞાનની પોતાની એવી યોગ્યતા છે કે એ સામે રહેલા જ્ઞેયોને એ જ પ્રમાણે જાણે એટલે કે જ્ઞેય આકાર થાય. એમાં પેલા જ્ઞેયો જે છે એનું કોઈ કારણ નથી. જો જ્ઞાનની સ્વતંત્રતા બતાવી છે અહીંયા તો આવી જ્ઞાનની સ્વતંત્રતા જ્યારે જાણવામાં આવે ત્યારે થશે કે અરે ભગવાન આપણે શું કરી રહ્યા છીએ. આ ભગવાન આત્મા જે જ્ઞાન કરી રહ્યો છે એ તો અંદરથી પોતાના કારણે કરી રહ્યો છે. સામે પદાર્થ છે માટે આપણે જ્ઞાન કરીએ છીએ એમ નથી. જ્ઞાન સ્વતંત્ર છે. ભગવાન આત્મા કહો કે જ્ઞાન કહો, કેમ કે આત્મા જ્ઞાન રૂપે જ છે. ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મા, એને કોઈની અપેક્ષા નથી. એ જ્ઞાન કરે છે એ એનું શુદ્ધ ચૈતન્યપણું છે, એવું એનું પરિણમન છે. અને એ પરિણમન જે છે એ એના પોતાના કારણે છે, કોઈ બીજાના કારણે નથી, બીજાની અપેક્ષા નથી. એ નિમિત્ત હોય કે ન હોય, જ્ઞાનનું પરિણમન શુદ્ધ પરિણમન એના પોતાના કારણે છે. આ વાતને આપણે આમાંથી પકડવાની છે. હજી આપણે આગળ ફરીથી લઈએ. કેટલાક લોકોને હજી બરાબર વાત નહીં બેઠી હોય, નહીં સમજાઈ હોય, હું જાણું છું કે ફરીથી આપણે ફરીથી આને વારંવાર બે ત્રણ વખત લઈએ એટલે સમજાશે. કેમ કે આ આખી ગાથામાં જે ભાવ પકડવાનો છે આ ભાવ પકડવાનો છે, અને આજે આ ભાવ જેને પકડાશે એને કાલે સમ્યક દર્શન થશે. શું વાત છે પ્રભુ! ગુરુદેવે બહુ સ્પષ્ટ કર્યું છે. ફરીથી આપણે પ્રવચન રત્નાકરમાં પાના નંબર 107 ઉપર ફરીથી વાંચીએ. અહીંયા પેલું અગ્નિનું દ્રષ્ટાંત આપણે સમજ્યા. એમાં શું વાત આવી? પહેલી વાત એ આવી કે એ જે પદાર્થ બળવાવાળો પદાર્થ છે એનો આકાર, અને એ આકારે આપણને જ્યારે એ પદાર્થ બળે છે ત્યારે અગ્નિ એ આકારે થયો છે એમ લાગ્યું. પણ એવું જે થવાનું કારણ જે છે એ પેલા બળનારા પદાર્થ ના આકારને કારણે નહીં, એ અગ્નિની પોતાની યોગ્યતાને કારણે એ અગ્નિનો આકાર એ બળનાર પદાર્થ જેવો થયો. એટલે એનો અર્થ એ થયો કે અગ્નિ એ બળનાર પદાર્થને આધીન નથી, એ પોતે સ્વયં સ્વતંત્રપણે એ આકારે અગ્નિ થયો છે. આ દ્રષ્ટાંત આપણે સમજ્યા. એના ઉપરથી આપણે સિદ્ધાંત હવે સમજીએ છીએ કે જ્યારે જ્ઞાન છે તે જાણે ત્યારે એને આપણે જ્ઞાયક કહીએ છીએ. એ એનું જ્ઞાયક પણ પ્રસિદ્ધ છે, એનો ભાવ જ્ઞાન કરવાનો જ છે. જ્ઞાન શું કામ કરે? જ્ઞાનનું કામ શું? જ્ઞાન કરવું, સાદા શબ્દોમાં કહીએ તો. અને જ્ઞાન કરવાની પ્રક્રિયા આપણે અરીસાના ઉદાહરણ દ્વારા સમજ્યા કે કઈ રીતે થાય છે એ સમજ્યા. એટલે જ્ઞાન કરે છે તો જેનું જ્ઞાન કરે છે એને આપણે જ્ઞેય કહીએ છીએ. જ્ઞેય શું છે? કે જેમ અરીસાની સામે પેલું કોઈક વસ્તુ રાખવામાં આવી છે જેને આપણે બિંબ કહીએ છીએ, એ રીતે આ જ્ઞાનની સામે જે છે, જે આ જ્ઞાનમાં જણાય છે, એ બધા જ્ઞેય છે. હવે જે સામે છે એનું પ્રતિબિંબ અરીસામાં પડે, બરાબર, અરીસાને માટે એ જરૂરી છે. પણ અહીંયા જ્ઞાનને એવું જરૂરી નથી. અહીંયા એ રીતે વાત, એની વાત અહીંયા નથી લેવી. આપણે તો અરીસાને ફક્ત કઈ રીતે બિંબ પ્રતિબિંબ છે એટલું સમજવા માટે લીધા, અને એમાં એટલું સમજવા માટે લીધા કે જે સામેના બિંબ હતા એની અશુદ્ધિ અરીસામાં વ્યાપતી નથી, એ કેમ કે પેલા પ્રતિબિંબ છે. એ રીતે અહીંયા એ કોઈ પણ પ્રકારની મલિનતા જે છે, જે જ્ઞેયો જે છે, એની મલિનતા એ જ્ઞાનમાં વ્યાપતી નથી. એટલે શુભ કે અશુભ ભાવને આત્મા જાણે, એનું જ્ઞાન કરે, તો એ શુભ કે અશુભ ભાવ રૂપે એ જ્ઞાન મલિન થતું નથી. એ વાત આપણે ત્યાંથી પકડી. હવે અહીંયા એક વાત બીજી વધારાની જે વાત જે મૂકી છે એ વાત આપણે લઈ રહ્યા છીએ, અને એને આપણે અગ્નિના દ્રષ્ટાંત દ્વારા સમજી રહ્યા છીએ. અને એમાં એમ કહ્યું કે જેવો રાગ હોય, પુણ્ય કે પાપનો ભાવ હોય, તેને તે જ સ્વરૂપે જ્ઞાન જાણે, જેવો છે તેવું જ જાણે. શરીરને શરીર જેવું છે તેવું જાણે, મન વાણી રાગ દ્વેષ એમાં ક્રોધ માન માયા લોભ જે કંઈ છે એ બધું જે કંઈ છે તેને જ્ઞાન જાણે. એટલે જ્ઞાનમાં એ બધું જણાય, જ્ઞાનમાં જણાય તે કાળે જ્ઞાન જ્ઞેય આકારે પરિણમે છે. બરાબર છે? છતાં જ્ઞેયના જ્ઞેય આકાર થાય છે એવી પરાધીનતા નથી. એટલે એ એવું જ્ઞાન જ્ઞેય આકારે થાય છે તો સામે એવા જ્ઞેયો છે માટે છે એમ નહીં. જ્ઞાન પોતે સ્વતંત્ર છે, એ કોઈને આધીન નથી. જો એ વાત અહીંયા સ્પષ્ટ કરી છે કે જાણનાર, હવે અહીંયા આગળ પ્રવચન રત્નાકરના પાના 108 ઉપર કે જાણનાર જ્ઞેય આકારોના જ્ઞાનપણે પરિણમે, જાણનાર જ્ઞેય આકારોના જ્ઞાનપણે પરિણમે તેથી તેને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે. તો પણ જ્ઞેય પદાર્થના કારણે જ્ઞાન પરિણમ્યું છે એમ નથી. એ જ્ઞાયકપણું એને પ્રસિદ્ધ એટલે જ્ઞાયકપણું તો છે, જાણનારો થયો છે, જ્ઞેય આકારે થાય છે માટે એ બરાબર. પણ તો પણ એ જ્ઞેય પદાર્થોના કારણે એ જ્ઞાન પરિણમ્યું છે એમ નથી. અને બીજી વાત કે જ્ઞેયકૃત અશુદ્ધતા તેને નથી. બંને વાત આમાં આવી ગઈ. જ્ઞાન સ્વતંત્ર પોતે પોતાના કારણે પરિણમ્યું છે આ વાતનો ખૂબ વિચાર કરવાનો છે. અને એના સપોર્ટમાં જ્ઞેયકૃત અશુદ્ધતા જ્ઞાનમાં વ્યાપતી નથી એ વાતને લેવાની છે. અને આ વાત ઉપર મનન મંથન ચિંતન આજે કરવાનું છે. શું કહ્યું કે જાણનાર એ જ્ઞેય આકારોના જ્ઞાનપણે પરિણમે, જ્ઞેય આકારો જે છે એનું જ્ઞાન કરવા રૂપે પરિણમે, એટલા માટે એને જ્ઞાયક કહેવામાં આવે, એટલે એને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે. તો પણ જ્ઞેય પદાર્થોના કારણે જ્ઞાન પરિણમ્યું છે એમ નથી. પેલા જ્ઞેય પદાર્થો હતા માટે જ્ઞાન પરિણમ્યું છે એમ નથી. જ્ઞેય પદાર્થોનું ત્યાં હોવું અને અહીંયા એવું જ જ્ઞાન થવું એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે. જ્ઞેય પદાર્થો જેવા સામે હતા એવું જ અહીંયા જ્ઞાન થયું, એટલે કે એ જ્ઞેય આકારે પરિણમ્યું જ્ઞાન, ત્યારે પણ એ જ્ઞેયો જે છે એની સાથે જ્ઞાનને નિમિત્ત નૈમિતિક સંબંધ છે. કંઈ જ્ઞેયો હતા માટે જ થયું એમ નથી. છદ્મસ્થની અવસ્થા માટે આમ કહેવાય. પણ એ જગ્યાએ આપણે કેવળ જ્ઞાનને લઈએ તો એમાં જ્ઞેયો હોય કે ન હોય છતાં પણ એ બધાને જાણે છે. કેવળ જ્ઞાન જે છે એ જ્ઞાન કેવું છે તો કે સામે જ્ઞેયો છે તો એના આકારે થઈને જાણે એમ નહીં, જ્ઞેયો ન હોય તો પણ એ તો જાણે જ છે. એ ત્રણેય કાળ એક સરખું જાણવા વાળું જ્ઞાન છે. જે પર્યાયો હજી થઈ નથી એ પર્યાયોને એ જ્ઞાન જાણે છે. શું? કેવળ જ્ઞાન. કેવળ જ્ઞાનને જે પર્યાયો થઈ નથી એ પર્યાયો એક સમયમાં એકી સાથે બધી જ જણાય છે, બધા જ પદાર્થોની, ત્રણેય કાળની. જે પર્યાય થઈને વીતી ગઈ ભૂતકાળમાં, હવે એ પર્યાય અત્યારે છે નહીં, છતાં પણ એને જાણે છે, વર્તમાન પર્યાયને પણ જાણે છે અને ભવિષ્યકાળની પર્યાયને પણ જાણે છે કે જે અત્યારે થઈ જ નથી. એ કેવળ જ્ઞાન છે. એ ઉપરથી આપણને ખ્યાલ આવે કે જ્ઞાનની સ્વતંત્રતા કેવી છે, જ્ઞાન કેવું અદ્ભુત છે, જ્ઞાનનું પરિણમન કેવી રીતે થઈ રહ્યું છે. અને એ જ્ઞાન એટલે ચૈતન્યપણું, એ જ ભગવાન આત્મા. જે બધા ગુણોને જાણનારું જ્ઞાન છે તે જ ભગવાન આત્મા છે. એટલે પ્રવચન સારમાં તો એમ પણ કહ્યું, જ્ઞાન એટલે આત્મા અને આત્મા એટલે જ્ઞાન એમ પણ કહી દેવામાં આવ્યું, અપેક્ષાથી કહેવાયું. પણ એવો ભગવાન આત્મા જે હંમેશા દરેક સમયે સમયે જ્ઞાન કરે જ છે, એ જ્ઞાયક છે. આપણે શરૂઆતમાં જ વાત લઈ લીધી કે એને પરમ પારિણામિક ભાવ તરીકે નહીં લીધો અને એને અહીંયા જ્ઞાયક તરીકે લીધો. તો જ્ઞાયક તરીકે લીધો ત્યારે એ નિત્ય જ્ઞાયક છે. ક્યારે એ જ્ઞાયકપણું એનું ચાલ્યું જતું નથી. આપણે ઊંઘી જઈએ એટલે કંઈક જ્ઞાયકપણું એનું ચાલ્યું જાય નથી, ચાલ્યું જતું. પ્રભુ જ્ઞાન 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 સતત જ્ઞાન કર્યા જ કરે છે. કોઈ પર્યાય એવી નથી કે એમાં એણે જ્ઞાન ન કર્યું હોય. એ તો પોતે જ્ઞાનનો પિંડ છે. ભગવાન આત્મા એ અનંત ગુણોનો પિંડ છે અને અનંત ગુણો છે એની અંદર એ જ્ઞાનનો અંશ રહેલો છે. એવું એ જ્ઞાન છે. જ્ઞાન બધે વ્યાપેલું છે, બધા ગુણોમાં જ્ઞાન ગુણ વ્યાપેલો છે. એવું એ જ્ઞાન એટલે એ ભગવાન આત્મા, એની શું વાત થાય. એને કોઈની અપેક્ષા નથી, કોઈની પણ એને અપેક્ષા નથી કે આ હોય તો એ જ્ઞાન કરે એમ નથી. જ્ઞાન સ્વતંત્ર છે, એનું પરિણમન સ્વતંત્ર છે, અને એ વખતે જ્યારે જે કોઈને પણ જાણે છે ત્યારે પણ એ પોતે જ છે, એ જ્ઞાન રૂપે પરિણમ્યો છે, એ ભગવાન આત્મા જ્ઞાયક પોતે જ છે. સ્વને જાણે છે ત્યારે પણ અને પરને જાણે છે ત્યારે પણ એ જાણે છે ત્યારે જે જ્ઞાન કરે છે, જ્ઞેય આકારે પરિણમન થયું છે, તો એ વખતે એ કોણ છે? એ જ્ઞાયક જ જણાય છે, જાણનારો જ જણાય છે, બીજો કોઈ જણાતો નથી. અત્યારે આ સમયે આપણે જે કરી રહ્યા છીએ સ્વાધ્યાય અને જે સાંભળી રહ્યા છીએ અને એમાંથી જે કંઈ જ્ઞાન કરી રહ્યા છીએ અથવા તો જે પુસ્તકમાંથી વાંચી રહ્યા છીએ અને જ્યારે જ્ઞાન કરી રહ્યા છીએ ત્યારે એ જ્ઞાન કરનારો એ કોણ છે? એ જ્ઞાયક છે, એ જ્ઞાયક છે. અને એ જ ભગવાન આત્મા હું છું, હું કહેતા જે ખ્યાલમાં આવે છે એ જ આત્મા, ભગવાન આત્મા હું, એ જ્ઞાન કરનારો. એ જ્ઞાન શેનું કરે છે એમ નહીં, પણ એ જ્ઞાન કરનારો છે, કોણ જાણે છે, કોણે જાણ્યું, એ હું છું, એ હું આત્મા છું, એ જ્ઞાયકની અહીંયા વાત ચાલી રહી છે. આવા જ્ઞાયકનું મહાત્મા આવે અને એના સંબંધી વિચાર જાગે તો મનોમંથન થાય કે આ મારો સ્વભાવ અને હું ક્યાં પડ્યો છું, હું વિભાવો સાથે જોડાઈને હું શું કરી રહ્યો છું, વિભાવો સાથે જોડાઉં છું ત્યારે હું દારૂ પીધેલા માણસની જેમ વર્તું છું. એ દારૂ પીધેલો માણસ પોતાને ભૂલી જાય છે કે પોતે કોણ છે. દારૂ પી અને જેને નશો ચડ્યો છે એ પોતે પોતાને ભૂલી જાય છે. એવી રીતે આપણે પણ વિભાવ ભાવમાં વર્તી રહ્યા છીએ, આપણે પોતાને ભૂલી ગયા છીએ. હું જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છું અને મારું બીજું કંઈ નથી, માત્ર જ્ઞાન કરવું એ એક જ મારું કાર્ય છે. હું સ્વને જાણનારો ભગવાન આત્મા, અનંત ગુણો એની પર્યાયોને જાણનારો એટલે અનુભવનારો, એ ગુણોનું પરિણમન થાય છે એટલે એમાંથી જે આનંદ સુખ શાંતિનો ઉદ્ભવ થાય છે એને હું જાણવા રૂપે એટલે અનુભવવા રૂપે પરિણમન કરનારો ભગવાન આત્મા છું. આ વાત ભૂલી ગયો, દારૂના નશામાં આ વાત જ આખી ભૂલી ગયો, પોતાના મૂળ સ્વરૂપને ભૂલી ગયો ભગવાન આત્મા. આ સમયસર એનું જ્ઞાન કરાવે છે કે તું કોણ છો અને કઈ રીતે તું તને પ્રાપ્ત કરે એનો માર્ગ બતાવે છે. ગુરુદેવે ખૂબ સ્પષ્ટતા કરી એટલે આ શાસ્ત્રને ગુરુદેવે જીવન પર્યંત વાંચ્યું, 19 વખત સભામાં વાંચ્યું અને બાકી આમ તો હજારો વખત વાંચ્યું. આપણે અહીંયા આગળ વાત લઈએ તો અહીંયા પ્રવચન રત્નાકરમાં આ વાત આવી કે જ્ઞેયકૃત અશુદ્ધતા તેને નથી, જ્ઞાનને નથી, અને પરના કારણે જ્ઞાન જ્ઞેય આકારરૂપ થાય છે એમ નથી, પરંતુ પોતાની પરિણમન યોગ્યતાથી પોતાનો જ્ઞાન આકાર પોતાનાથી થયો છે, પોતાથી થયો છે. હવે પેલા દ્રષ્ટાંતમાં બીજા દીપકની વાત છે, એ દ્રષ્ટાંતને પણ આપણે સમજીએ. એમાં અહીંયા પહેલા થોડીક વાત લઈએ, અહીંયા ગુરુદેવે વાત કરી છે, એ પેરેગ્રાફ પણ લઈ લઈએ કે આવું વસ્તુનું યથાર્થ સ્વરૂપ સમજે નહીં અને પછી સામાયિક કરે, પોષદ કરે, પ્રતિક્રમણ કરે, ઉપવાસ આદિ કરે, પણ તેથી શું? અહીં તો કહે છે કે જ્ઞાયક જે જ્ઞેયો પર છે તેનો જાણનાર છે, પર જ્ઞેયો જેવા હોય તે આકારે જ્ઞાનનું પરિણમન થાય છે. તો પરની અપેક્ષાથી જ્ઞાનનું પરિણમન અશુદ્ધ થયું કે નહીં? તો કહે છે કે ના, એમ નથી. તો કહે છે કે ના, પરની અપેક્ષાથી જ્ઞાનનું પરિણમન અશુદ્ધ થયું નથી. કેમ કે રાગ આદિ જ્ઞેય આકારની અવસ્થામાં જ્ઞાયકપણે જે જણાયો તે સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં પણ જ્ઞાયક જ છે. અને પછી જે પેલું ઉદાહરણ કે જેમ દાહ્યકૃત અશુદ્ધતા અગ્નિને નથી તેમ જ્ઞેયકૃત અશુદ્ધતા જ્ઞાનને નથી, એટલે પેલા રાગ દ્વેષની કોઈ અશુદ્ધતા જ્ઞાનને લાગતી નથી. જ્ઞાયક ભાવના લક્ષે જે જ્ઞાનનું પરિણમન થયું એનો ભાવ જ એવો છે, જ્ઞાન કરવું એનો એવો ભાવ જ છે. એટલે જ્ઞાયક ભાવના લક્ષે જે જ્ઞાનનું પરિણમન થયું તેમાં સ્વનું જ્ઞાન થયું અને જે જ્ઞેય છે તેનું જ્ઞાન થયું, તે પોતાના કારણે થયું છે. જે જ્ઞેય આકાર અવસ્થામાં જ્ઞાયકપણે જણાયો તે પોતાના સ્વરૂપને જાણવાની અવસ્થામાં પણ એ જ્ઞાયક જ છે, બીજું કંઈ નથી. અને એમાં ઉદાહરણ છે પેલા દીવાનું, કે દીવાની જેમ કરતા કર્મપણું અન્યપણું હોવાથી દીવાને કરતા કર્મપણું અનન્ય, એટલે કરતા અને કર્મપણું જુદું નથી. દીવો પોતે કરતા છે અને દીવો પોતે જ કર્મ છે. દીવો બીજા અન્ય પદાર્થોને પણ પ્રકાશે છે અને એ જ વખતે એની જ્યોતિ જે છે એ પોતાને પણ પ્રકાશે છે. એટલે એ રીતે પોતે જાણનારો માટે પોતે કરતા અને પોતાને જ જાણ્યો માટે પોતે જ કર્મ. જ્ઞેયને જાણ્યું જ નથી પણ જ્ઞેય આકાર થયેલા પોતાના જ્ઞાનને જાણ્યું છે. ખરેખર તો વાત આમ છે. શું છે કે પોતે જાણનારો માટે પોતે કરતા અને પોતાને જ જાણ્યો માટે પોતે જ કર્મ. જ્ઞેયને જાણ્યું જ નથી પણ જ્ઞેય આકાર થયેલા પોતાના જ્ઞાનને જાણ્યું છે. આ વાત છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ. ફરી પણ પાછી આ વાતને આપણે લઈશું. વાત એકથી છે કે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે, એને બીજા કોઈની જરૂર નથી. આનંદ સ્વરૂપ છે. જ્ઞાન કરે છે એટલે અનુભવે છે. જ્ઞાન કરવું એ પ્રક્રિયા આખી અનુભવની પ્રક્રિયા છે. કોઈ પણ વસ્તુ કેવી છે આપણે સ્વાદમાં અનુભવીએ એટલે એ અનુભવનું જ્ઞાન થાય છે આપણને કે આ આવું છે. સાંભળીએ છીએ તો એ સાંભળવાનું આપણને અનુભવીએ કહીએ પણ એ સંભળાય છે એનું જ્ઞાન થાય છે. એટલે છેવટે એ બધું જાણનારો જ્ઞાન કરનાર ભગવાન આત્મા પોતે જ છે. અને એ ભગવાન આત્મામાં બધું પડ્યું છે એ કોઈ વાતે અધૂરો નથી. પ્રભુ આપણે ભૂલી ગયા હોઈએ એથી શું થયું? ભગવાન આત્મા તો એવો ને એવો જ છે, એમાં કોઈ મલિનતા વ્યાપી નથી. ગમે તે પર્યાયમાં ગયો તે છતાંય ભગવાન આત્મા એવો શુદ્ધ નિર્મળ છે અને ક્યારેય કોઈ રીતે એ મલિન થયો જ નથી. માત્ર દ્રષ્ટિ એના તરફ કરવાની છે અને એના તરફ દ્રષ્ટિ કરતા જે શુદ્ધ પર્યાય નિર્મળ પર્યાય થશે એ શુદ્ધ પર્યાયની પ્રાપ્તિ કરવાની છે. પૂર્ણ શુદ્ધ પર્યાયની પ્રાપ્તિ એટલે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરવાની છે. એ એવા જ્ઞાયકનું લક્ષ્ય કરવાથી થશે. પહેલા એવો દ્રષ્ટિમાં એવો જ્ઞાયક આવવો અને એવો જ્ઞાયક દ્રષ્ટિમાં આવે કે જે રાગરૂપે થયો જ નથી એ શુદ્ધ જ છે. અને આ વાતને સોગાણીજીએ પકડી કે જ્ઞાન જે છે અને રાગ બે જુદા જ છે. ક્યારેય જ્ઞાન રાગરૂપે થયું જ નથી. અને એ વાતનો વિચાર કરતા કરતા સમિતિની રૂમમાં સોનગઢમાં બેઠા હતા. ગુરુદેવ પાસેથી વાત સાંભળી અને પછી રાત આખી બેસી ગયા તો સવારે સમ્યક દર્શન કરીને ઉઠ્યા. સમ્યક દર્શન લઈને ઉઠ્યા. તો આના ઉપર આપણે જેટલો વધારે વિસ્તાર થાય એટલો કરીએ. આ બધી ભાવની વાત છે પ્રભુ. આજનો સ્વાધ્યાય પૂરો કરીએ. કોઈ આજના સ્વાધ્યાય સંબંધી પ્રશ્નો હોય તો લઈએ. હા બોલો. બરાબર છે. ક્યાં વપરાયો છે એ પ્રમાણે થાય. આમ તો તમારે વાત જયારે કરવાની હોય કે દ્રવ્ય દ્રષ્ટિ અને પર્યાય દ્રષ્ટિ એમ કરીને જયારે વાત કરતા હોય ત્યારે એમાંથી પર્યાયને ગૌણ કરવાની હોય અને દ્રવ્ય અપેક્ષાએ એ શું છે એમ જણાવવામાં આવે ત્યારે એ કહેવાય કે દ્રવ્ય દ્રષ્ટિ. બરાબર. હા, એટલે કે દ્રવ્ય દ્રષ્ટિ એટલે એમાં પર્યાય જે છે એ પર્યાયને ગૌણ કરવાની, પર્યાયને સાથે નહીં લેવાની. દ્રવ્ય દ્રષ્ટિની વાત અહીંયા આપણે પરમ દિવસ વાત આવી ગઈએ. દ્રવ્ય દ્રષ્ટિ કે ગઈકાલે વાત આવી એટલે એમાં પર્યાય વિનાનું દ્રવ્ય એવી દ્રષ્ટિ કરવાની. દ્રવ્ય દ્રષ્ટિ હા, ત્રિકાળી જે બદલાતું નથી એ દ્રવ્ય, એ દ્રવ્ય. બરાબર. હા, એ દ્રવ્ય દ્રષ્ટિ એટલે પર્યાય રહિત. એમાં અહીંયા આપણે જે ચાલે છે ત્યારે એમાં પર્યાય રહિત એવું એ જે દ્રવ્ય, એ દ્રવ્ય દ્રષ્ટિ. જો પારિણામિક ભાવ કોને કહેવાય? પારિણામિક ભાવ એટલે જેમાંથી જેનું પરિણમન થાય એને પારિણામિક ભાવ કહેવાય. પારિણામિક તો કોઈ પણ દ્રવ્ય છે એનું પરિણમન થાય જ છે, એટલે પારિણામિક તો કહેવાય જ. પારિણામિક શબ્દ એ અપેક્ષાએ અપાય. આ છે ને ગુણવાચક શબ્દો છે, એ ગુણ દર્શાવનારા શબ્દ છે. ગુણ એના ગુણ ઉપરથી એનું નામ આપવામાં આવ્યું હોય. એટલે પારિણામિક કહીએ ત્યારે જેનું પરિણમન થાય એ, એટલે દ્રવ્ય છે એનું પરિણમન થાય છે તો એને પારિણામિક કહેવાય. હવે આ છ જ દ્રવ્યો છે એમાં જીવ દ્રવ્ય છે એને માટે સામાન્ય રીતે પારિણામિક એટલું નહીં પણ પરમ પારિણામિક કહેવામાં આવે. એટલે પરમ પારિણામિક છે એ દ્રવ્ય છે, અને બીજા પેલા ચાર જે છે એ બધા ભાવ છે જે બદલાય છે એ પર્યાય છે. ઉદય તો ઉદયિક ભાવ છે, બરાબર છે. ક્ષાયિક ભાવ છે, ક્ષયોપશમિક ભાવ છે, ઉપશમિક ભાવ છે, અને પારિણામિક ભાવ છે. એટલે શબ્દની પાછળ ભાવ આવે છે, પણ એ ભાવ કહેતા અહીંયા એ ભાવ નથી, એ પર્યાય નથી, પણ એ દ્રવ્ય જ છે. પણ આપણે અહીંયા એ પારિણામિક અહીંયા કેમ ના લીધું કે અહીંયા જે દર્શાવવું છે એ જ્ઞાયકને લઈને વાત કરવી છે, એટલા માટે. કેમ કે એ બીજા જે દ્રવ્યો છે એને પણ એ પારિણામિક શબ્દ તો લાગુ પડે છે. જ્યારે જ્ઞાયક જે છે, જ્ઞાયક કહીએ એટલે બીજા પાંચે દ્રવ્યો નીકળી જાય, માત્ર જીવ દ્રવ્યની જ વાત આવે, એટલા માટે એને અહીંયા જ્ઞાયક તરીકે ઓળખાયો. અમૃતચંદ્રાચાર્ય ભગવાને અને કુંદકુંદાચાર્ય ભગવાને અહીંયા એને પારિણામિક નથી લીધો, અહીંયા એને જ્ઞાયક તરીકે લીધો. પણ એ પારિણામિક કહો કે જ્ઞાયક કહો એનો અર્થ તો એક જ છે. પરમ પારિણામિક ભાવ કહીએ તો પણ એ આત્માની જ વાત છે. એટલે જ્યાં જે અપેક્ષા લાગુ પડતી હોય ત્યાં તેને માટે એવો શબ્દ વાપરવામાં આવે. દાખલા તરીકે એક વ્યક્તિ છે, એ ડોક્ટર છે, બરાબર, અને ધાર્મિક પણ છે, સ્વાધ્યાય પણ કરાવે છે, બરાબર છે. તો જ્યારે સ્વાધ્યાય કરાવવા જાય ત્યારે એને સ્વાધ્યાયકાર કહેવામાં આવે, અને એની ઓફિસમાં ગયો ત્યારે ડોક્ટર કહેવાય. તો આજનો સ્વાધ્યાય પૂરો કરીએ પ્રભુ.
બરાબર છે.
એટલે એવી રીતે તમારું ભેદજ્ઞાન બહુ ઈઝી થાય કે તમે કોઈ પણ વસ્તુને તમે જયારે જુઓ તે જ્ઞાનનું તમે જ્ઞાન નથી કરતા, એનું જ્ઞાન ક્યાં થાય છે, કોણ કરે છે, કે જ્ઞાન તમારા આત્મામાં તમારું પોતાનું તમે કરો છો એટલે શોમાં આવો.
બરોબર છે, એકદમ બરાબર. મારે આ જ તમને કહેવાનું હતું કે આ વાત પકડવાની છે, તમે બરાબર પકડ્યું છે. એટલે મેં આમાં આપ્યું નહોતું, છતાં મેં નિમિત્ત નૈમિત્તિક સંબંધની વાત એટલે કહી. એ જ્ઞેયો છે એ નિમિત્ત જ છે, એના નિમિત્તે અહીંયા જ્ઞાન થાય છે કે એ કરાવતું નથી. એટલે ખરેખર એમ જ છે, જ્ઞેય આકાર ને જ્ઞાન આકારનો આ તફાવત છે. એ જ્ઞાન આકાર જ છે, એ ખરેખર તો જ્ઞેય આકાર થતો જ નથી. પણ આટલું બધું એક સાથે કહીએ તો ઘણાને ન પકડાય, બરાબર છે. આત્મા ક્યારે ખરેખર જોવા જઈએ તો પ્રભુ એ જ્ઞેય આકાર થયો જ નથી, એ પોતે જ્ઞાન આકાર જ રહ્યો છે, પોતાના આકારે જ રહ્યો છે, એ જ્ઞાયક તરીકે જ રહ્યો છે, ત્રિકાળ જ્ઞાયક છે. બહુ સરસ છે, બરાબર છે નવીનભાઈ, એકદમ સરસ, બહુ સરસ વાત છે. તો સુખધામ બોલીએ અને સ્વાધ્યાય પૂરો કરીએ પ્રભુ. બહુ સરસ, ચાલો બોલો તો પછી. બહુ સરસ, સમયસારની સ્તુતિ બોલીએ.
સંસારી જીવના ભાવ મરણો ટાળવા કરુણા કરી, સરિતાવહાવી સુધાતણી પ્રભુ વીરતે સંજીવની. શોષાતી દેખી સરિતને કરુણા બિના હૃદયે કરી, મુનિ કુંદ સંજીવની સમય પ્રાભૂત તણે ભાજન ભરી. કુંદ કુંદે રચ્યું શાસ્ત્ર साथियामृते पुरा ग्रंथादिराज तारामा भावो ब्रह्मांडनावरा अहो वाणी तारी प्रसमरस भावे नितरती मुमुक्षुने पाती अमृत रस अंजलि भरी भरी अनादिनी मूर्छा विषतणी त्वराती उतरती विभावे तीथंबी स्वरूप भणी दौड़े परिणती तुंचे निश्चय ग्रंथ भंग सगड़ा व्यवहार ना भेदवा तू प्रज्ञा छीणी ज्ञान ने उदयनी संधि सहुच्छेदवा साथी साधक नो तुमानु जगनो संदेश श्री वीरनो विसामो भव क्लांतना हृदयनो तुम पंथ मुक्ति तनो सुने तने रस निबंध शिथिल थाय जाने तने हृदय ज्ञानी तना जनाय तू रोचता जगतनी रुचि आड़से सौ तूरी जता सकल ज्ञायक देवरीजे बनाऊं पत्र कुंदना रत्नोना अक्षरो लखी तथापि कुंद सूत्रोना अंकाए मूल्य ना करी तथापि कुंद सूत्रोना अंकाए मूल्य ना करी